તારીખ 14/9/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 31 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 245
દિવસ ઉત્તમ સંયમ નો આકિંચન આકિંચન છે દસ સ્વરૂપ છે દસ લક્ષણ છે એટલે દસ સ્વરૂપ છે એવા અનંત ગુણના અનંત સ્વરૂપ છે બધા ધર્મો ધર્મીની એક પર્યાયમાં એક સાથે હોય છે એક જ સમયમાં હોય છે કહેવામાં ક્રમથી કહેવામાં આવે છે ઉત્તમ આકિંચન એટલે સમ્યક પ્રકારનું આકિંચન સમ્યક દર્શનપૂર્વક સ્વરૂપનો પરિપૂર્ણતાને લીધે કોઈ પણ પદાર્થની આકાંક્ષા ન રહેવી નિષ્કાંક્ષિત થવું એને ઉત્તમ આકિંચન કહેવાય આકાંક્ષામાં દીનતા છે આત્મા સ્વરૂપથી મહાન સ્વરૂપી હોવા છતાં પોતાના સ્વરૂપને ભૂલે છે ત્યારે અન્ય પદાર્થ અને અન્ય જીવ પ્રત્યે આકાંક્ષા રાખે છે એ પોતાની દીનતા છે પોતાની મહાનતા ભૂલ્યો ત્યારે દીનતા થઈ જેને પોતાના સ્વરૂપનું ભાન છે એવા ધર્માત્મા એને ક્યાંય દીનતા આવતી નથી દીનપણે અન્ય પદાર્થ પ્રત્યે તેમનું પરિણમન પ્રવર્તતું નથી કેમ કે પોતાના સ્વરૂપમાં કોઈ ખામી નથી ક્ષતિ નથી ખોડખાપણ નથી અપૂર્ણતા નથી પરિપૂર્ણ એવું પોતાનું સ્વરૂપ છે સર્વોત્કૃષ્ટ મહાન છે પછી અન્ય પદાર્થની વાંછા ઉત્પન્ન થવાનો ત્યાં સવાલ નથી આ ધર્મો તો મુખ્યપણે મુનિદશાથી વર્ણવ્યા છે પદ્મનંદી મહારાજે તો મુનિરાજનું એ પ્રગટ સ્વરૂપ છે કે જો એ કાંઈ પણ કોઈના પ્રત્યે આકાંક્ષા રાખતા નથી એમનું બાહ્ય પરિણમન જ એવું છે બાહ્ય વ્યવહાર જ એવો છે કે કોઈની વાંછા કે આકાંક્ષા રાખતા નથી વંદે ચક્રી તથાપી નમળે માન જો ચક્રવર્તી વંદન કરવા આવે તો પણ એ સામું જોતા નથી કે અત્યારે ચક્રવર્તી વંદન કરે છે એટલે જરાક ધ્યાનમાંથી બહાર આવીને એને બે શબ્દ સંભળાવું એને થોડો ઉપદેશ આપું એવું પણ કોઈના પ્રત્યે એને નથી ચક્રવર્તી તો ઠીક દેવલોકમાંથી ઇન્દ્ર પણ આવે મુનિરાજનું સ્વરૂપ તો એમનું સ્ટેટસ એમનું સ્થાન તો ઊંચું છે સંસારી જીવો કરતા અને જ્ઞાનીઓ કરતા ઊંચું સ્થાન છે સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર હોય જ્ઞાની છે એ પણ એમને વંદન કરવા આવે એ ધ્યાનમાં રહે તો ધ્યાનમાં જ રહે એથી એમને કોઈ પોતાના સ્વરૂપમાં ફરક પડતો નથી જે સ્વરૂપના અવલંબને પોતાની શુદ્ધ પર્યાયની પણ જેને ગૌણતા થઈ જાય છે એટલે અપેક્ષા રહેતી નથી કે આવી પર્યાય મને પ્રગટ થાય તો ઠીક ભાવના હોય છે, પણ અપેક્ષા નથી, કેમ કે અભિપ્રાય તો જ્યારથી સ્વરૂપ સમજાયું ત્યારથી બદલાઈ ગયો છે. એને અન્ય જીવ પ્રત્યે અને અન્ય પદાર્થો પ્રત્યે આકાંક્ષાનો સવાલ ક્યાં ઉભો રહે છે? એ રીતે આત્માના સહજ સ્વરૂપના અવલંબને જે વાંછારહિત મમત્વ રહિત બીજા પદાર્થ પ્રત્યે નિર્મમ એવી જે દશા છે એને ઉત્તમ આકિંચન ધર્મ કહેવામાં આવે છે. સમ્યક પ્રકારનો આકિંચન ધર્મ છે. નાસ્તિથી એનું સ્વરૂપ કહ્યું છે, પણ અસ્થિથી સમજવા માટે ઉત્તમ શબ્દનો એમાં પ્રયોગ છે. નહીતર બીજા જગતના ધર્મ સંપ્રદાયના ગુરુઓ પણ એવી રીતે વૈરાગ્યમાં હોય ત્યારે અમારે કાંઈ જોઈતું નથી એમ કહે. એ લોકો પણ જંગલમાં રહે છે. અન્ય સંપ્રદાયના સાધુઓ પણ જંગલમાં રહે છે, નગ્ન દશામાં રહે છે, છતાં પણ એને ઉત્તમ આકિંચન ધર્મ લાગુ પડતો નથી, કહી શકાતો નથી, કેમ કે એમને પોતાના પરમાત્મ સ્વરૂપનું અવલંબન નથી. એટલે ત્યાગનું, અકિંચનપણાનું મૂલ્યાંકન શું, કયા અવલંબનથી, શેના અવલંબનથી ઉત્પન્ન થયું છે એના ઉપર એની ઉત્તમ કોટી છે, કઈ કોટી છે, કઈ કક્ષા છે એમ સમજવું જોઈએ. વાસ્તવિક એ સમજવાની વાસ્તવિક પદ્ધતિ છે. સંસારમાં પણ સામાનો અભિપ્રાય પહેલાં સમજવામાં આવે તો બરાબર એની સાથે વ્યવહાર થાય છે. જો અભિપ્રાય બરાબર સમજવામાં ન આવે તો ક્યાંય ને કાંઈ ગડબડથી આવીના રહેતી નથી. કાં પોતાની ભૂલ થાય છે, કાં સામાન્ય ભૂલ થાય છે. અહીંયા પણ સ્વરૂપના અવલંબને આ દશે પ્રકારના અથવા અનંત પ્રકારના ગુણો પ્રગટ થાય છે. એવા સર્વગુણાંશથી સંપન્ન છે એ ધર્મ છે, ધર્માત્મા છે. અને આ વર્ણનમાં તેમના ગુણાનો વાત કરવામાં આવે છે. આજના ધર્મને વિશે ચાલતા સ્વાધ્યાયમાં સ્પષ્ટીકરણ માંગ્યું છે કે એક સત્પુરુષને શોધ, બીજું કાંઈ ન શોધીશ, અને સર્વભાવનું સમર્પણ આવશે, ઓળખાણ થશે, તો ઓળખાણ વિના એવું સમર્પણ આવતું નથી. ઓગે ઓગે માન્ય કર્યા હોય તો પણ તે પ્રકારનું સમર્પણ ઓગ સંજ્ઞાવાળા જીવને આવતું નથી. એનું કારણ એ છે કે ઓળખાણ કોઈ એક સ્ટેજ નો વિષય છે. જેટલાને સત્પુરુષ મળે છે એટલાને ઓળખાણ થાય છે એમ નથી. જેટલાને સત્પુરુષનો ઉપદેશ મળે છે એને ઓળખાણ થાય છે એમ પણ નથી. જેટલાને સત્પુરુષનો ઉપદેશ મળીને આત્મા ઉપર કાંઈક પણ અસર થાય છે બોધની, એટલે ઓળખાણ થઈ ગઈ એમ પણ નથી. ઓળખાણ થવામાં જેને પોતાના ભૂતકાળમાં અને વર્તમાનમાં થયેલા અને થતા દોષનો પશ્ચાતાપ છે અને પરિભ્રમણની ચિંતા ઊભી થઈ છે, તેના કારણે ઉદાસીનતા પ્રાપ્ત થઈ છે, અને એ બંને દશાના ફળ સ્વરૂપે જેને પૂર્ણ શુદ્ધિ, પરિપૂર્ણ માત્ર મોક્ષ અભિલાષ એવી સંપૂર્ણ શુદ્ધ દશાનું લક્ષ્ય અથવા ધ્યેય થયું છે, ત્યારબાદ આ સ્ટેજ ઊભું થાય છે, દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ. આ વિષય કૃપાળુ દેવે 674 નંબરના પત્રમાં પ્રતિપાદન કર્યો છે કે દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ. એ દ્રઢ મુમુક્ષુતા આ બે સ્ટેજ પછી ત્રીજા સ્ટેજમાં આવે છે. દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ અને પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરીએ એટલે જે ઉપદેશ પોતાને લાગુ પડતો હોય તેનું અમલીકરણ ચાલુ થયું હોય, માત્ર શ્રવણથી અસર થઈ એટલું જ નહીં પણ જે શ્રવણ થયું એનું કામ પણ ચાલુ થઈ ગયું અંદરમાં અમલીકરણનું, એને સર્વભાવ અર્પણ કર્યો, અમલીકરણ કર્યું એને, અને જેટલા અંશે અમલીકરણ કર્યું એટલા અંશે જ સમર્પણ છે. સર્વાંશે અમલીકરણ હોય તો પૂરેપૂરું સમર્પણ છે. ત્યાર પછી અંતરાત્મ વૃત્તિ પ્રાપ્ત થઈ આ સ્ટેજની યોગ્યતાના ત્રણ પ્રકારના પરિણામનું વર્ણન 674 નંબરના પત્રમાં કર્યું છે. અંતરાત્મ વૃત્તિ થઈ એટલે અંતર્મુખ થવાની ઈચ્છા રહ્યા કરે, ભાવના રહ્યા કરે, અને અંતર્મુખ કેમ થવું એની જિજ્ઞાસા રહ્યા કરે, અને સત્સંગ યોગે એ વિષય ઉપર એની દ્રષ્ટિ એકદમ જિજ્ઞાસુ વૃત્તિથી રહ્યા કરે. એને અંતર્મુખ થવાની વૃત્તિની કાર્ય પદ્ધતિ વિધિ બતાવનાર મળે ત્યારે એને વિધિ સમજવામાં આવે છે. એ વિધિ બતાવનાર પરિણમન સહિત વિધિ બતાવતા હોવાને લીધે માત્ર એ વિધિને સમજતો નથી પણ પરિણમનને સાથે સાથે જુએ છે. એને જ્ઞાની પુરુષના અંતર્મુખ પરિણમનના દર્શન થાય છે અને ત્યારે એને જ્ઞાની પુરુષની ઓળખાણ થાય છે. ત્યાં સુધી જ્ઞાની પુરુષની ઓળખાણ કોઈને થતી નથી. જ્યારે ઓળખાણ થાય છે ત્યારે એને સંપૂર્ણ સમર્પણ ભાવ પરમેશ્વર બુદ્ધિ થઈ હોવાને લીધે ઉત્પન્ન થાય છે. ગ્રહસ્થની ભૂમિકા હોય, તપ ત્યાગ કાંઈ કરતા ન હોય, વ્રત નિયમ સંયમ કાંઈ પાળતા ન હોય અને બીજા ગ્રહસ્થોની જેમ જીવન જીવતા હોય, બહારનું સંસારી જીવન, એમાં પરમેશ્વર બુદ્ધિનું સ્થાપન થવું, પરમેશ્વર બુદ્ધિ આવવી એ સાધારણ વાત નથી, નાની સુની વાત નથી, એ બહુ મોટી વાત છે. પણ એમાં વાસ્તવિકતા છે કંઈક. આપણે 254 નંબરના પત્રમાં આ વચનામૃત ઉપર સ્વાધ્યાય કરેલો ત્યારે કેટલીક વાત ખોલી છે એ બાબતમાં. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ તેને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે. કોનો? મુમુક્ષુતાનો. એ પરમેશ્વર બુદ્ધિ એટલે કોઈ કલ્પના નથી, એ કોઈ અધરથી અતિશયોક્તિ ભરેલી કલ્પના નથી, પણ જ્ઞાનીનું જે મૂળ સ્વરૂપ પરમેશ્વર પદ છે એ પરમેશ્વર પદના અવલંબને અંતર્મુખ વૃત્તિ પરિણમે છે. ત્યારે તે પરિણમન સ્વરૂપ સાથે સ્વરૂપાકાર ભાવે, તદાકાર ભાવે, તન્મયપણે વર્તે છે. એટલે જેવું પરમેશ્વર પદ છે એવું જ પરિણમન સદ્રશ થાય છે, એના જેવું થાય છે. એટલે 680માં કૃપાળુદેવે કહ્યું અમે પરમાત્મા થયા છીએ, કેમ કે પરિણમન પરમાત્મા સ્વરૂપાકાર થાય છે. એટલે એ પરિણમનના અવલંબનના વિષય સુધી એ પરિણમન જોનાર પહોંચે છે. ક્યાં સુધી પહોંચ્યો? તળિયું પકડ્યું. ઉપદેશ સાંભળતા સાંભળતા એને તળિયું પકડ્યું. એટલે જ્ઞાનીના હૃદયને વિશે બિરાજમાન એવું જે પરમાત્મા પદ, એના દર્શન મુમુક્ષુને થાય છે. ત્યારે એને પરમાત્માના દર્શન જ્ઞાનીમાં થાય છે અને ત્યારે એને પરમેશ્વર બુદ્ધિ ખરેખર આવે છે. આખરું કયો, જેવું કે એવું પણ આય સુધી પહોંચ્યા વિના આત્મા કદી ઓળખાવાનો નથી અને ઓળખાયા વિના આત્માનો અનુભવ કોઈ દિવસ થવાનો નથી અને અનુભવ થયા વિના પરિભ્રમણનો નાશ થવાનો નથી. જેને પરિભ્રમણથી છૂટવું હોય એને એ પરિભ્રમણની ચિંતાથી શરૂ કરવો પડે છે ક્રમ. બધાને એમ જ થયું છે, કોઈ એ ક્રમથી બહાર બીજી રીતે પામ્યા છે એવું બન્યું નથી ને બનવાનું પણ નથી. ચાર પાંચ વર્ષની ઉંમરે આપણને નિશાળે બેસાડ્યા ત્યારે એકડો અઘરો લાગતો હતો, એકડો અઘરો લાગતો હતો. એકડો કરવા માટે હાથ પકડીને એકડો કરાવે માસ્તર, શું કરે? ખાલી એકડો સમજાવે એમ નહીં, જો આને એકડો કહેવાય એમને એની ચોપડીમાંથી એકડો બતાવે, મોટો આવડો હં, આખા પાનામાં એકલો એકડો જ લખ્યો હોય એ બતાવે. અને પછી એકડો કોને એકડો કહેવાય? તો કે આને કહેવાય, એમ ગોખાવે હં, ક્યાં સુધી કંટાળી જાય ત્યાં સુધી. પછી એકડો લખતી વખતે હાથ ન ઓળે એટલે હાથ પકડી પકડીને પ્રેક્ટિસ કરાવે. હવે કહો જોઈએ એકડો અઘરો હતો કે સહેલો હતો? મહાવરો થાય એટલે બધું સહેલું છે. શું જેનો અભ્યાસ કરવામાં આવે, પ્રેક્ટિસ કરવામાં આવે, પ્રેક્ટિસને અભ્યાસ કહે છે. અભ્યાસે સહેલું ને અનઅભ્યાસે અઘરું કોઈ પણ કામ. બધા કામ એવી રીતે જ આપણે શીખ્યા છે, કોઈ જન્મ પહેલા શીખીને નથી આવ્યું, જન્મ પછી બધા શીખે છે સંસારના કાર્યો પણ. એમાં અઘરું સહેલું એવું કાંઈ પહેલેથી અભિપ્રાય બાંધવાની જરૂર નથી. આપણે કરે છૂટકો છે એટલે કરવું છે ને કોઈ પણ ભોગે કરવું છે, એમ તૈયારી રાખવાની. અહીંયા આપણે 31માં પાને આવ્યા છીએ કે જે ભગવાનને ઓળખે એટલે અરિહંત દેવને ઓળખે, એટલે એના દ્રવગુણ પર્યાયથી એને ઓળખે, તે પોતાના આત્મ સ્વરૂપને દ્રવગુણ પર્યાયથી ઓળખે. પછી તરત જ વાત એમને સત્પુરુષ ઉપર લીધી છે કે તું સત્પુરુષને ઓળખ તો તને આત્મા ઓળખાયા વગર રહેશે જ નહીં. આજે 751માં પત્રમાં કૃપાળુદેવે લિંક બાંધી છે, એ જ વાત અહીંયા બહેનશ્રીએ કરી છે કે તું સત્પુરુષને ઓળખ એટલે તને પહેલું સંકિત થયું, એટલે સંકિતના બીજભૂત કારણનું પણ કારણ ઉત્પન્ન થયું અને એને લઈને તને બીજું સંકેત એટલે આત્માની ઓળખાણ થવાની યોગ્યતાની પ્રાપ્તિ થશે. હવે અહીંયા જે જીવ સત્પુરુષને ઓળખે છે એને આત્મ સ્વભાવના દર્શન સત્પુરુષના પરિણમન દ્વારા, પ્રગટ પરિણમન દ્વારા કર્યા એટલે સ્વભાવની ઓળખાણ થઈ, સિદ્ધિ નહીં આડકતરી ઇનડાયરેક્ટલી. પોતાના સ્વભાવની ઓળખાણ નથી થઈ, પણ આત્મ સ્વભાવની ઓળખાણ થઈ છે કે આત્માનો સ્વભાવ આવો હોય. એ સ્વભાવની ઓળખાણ જેને થાય છે એટલે સત્પુરુષની ઓળખાણ થાય છે, તેને આત્મા ઓળખાયા વગર રહેશે જ નહીં. જ શબ્દ વાપર્યો છે, એનો અર્થ શું છે કે એટલી કોઈ એક યોગ્યતા પ્રાપ્ત કરીને ઓળખાણ થઈ ત્યારે એક વિશેષ યોગ્યતાની પ્રાપ્તિ થઈ કે જેને લઈને સ્વરૂપની ઓળખાણ થશે. એવી યોગ્યતા આવ્યા વિના કોઈને સ્વરૂપની ઓળખાણ નથી થતી. હજી યોગ્યતા આવે છે, સ્વરૂપની ઓળખાણ નથી થઈ. સ્વરૂપની ઓળખાણ થવી એ બીજી વાત છે, યોગ્યતા આવવી પહેલી વાત છે. અને યોગ્યતા માટેની યોગ્યતા આવી એથી પહેલાંની વાત છે, એમ છે. યોગ્યતા આવ્યા પછી આત્મ સ્વરૂપની ઓળખાણ થવામાં કોઈને થોડો સમય લાગે છે, કોઈને વધુ સમય પણ લાગે છે. કોઈને આ ભાવે પણ ઓળખાણ થાય છે, કોઈને આયુષ ટૂંકું હોય તો બીજા ભાવમાં પણ ઓળખાણ થાય છે, પણ ઓળખાણ થયા વિના રહેશે નહીં એટલી વાત નક્કી કરી. કેમ કે અહીંથી મોક્ષ માર્ગનું અનુસંધાન છે. સત્પુરુષની ઓળખાણમાં મોક્ષ માર્ગનું અનુસંધાન હોવાને લીધે એ વાત ઉપર કૃપાળુ દેવે વધારે જોર આપ્યું કે તું એક સત્પુરુષને શોધ, બીજું કાંઈ શોધમાં. એનો અર્થ કે તું બીજું કાંઈ કર્મમાં. તારો સમય અને શક્તિ બીજે ખર્ચ કરીશ નહીં, એમ કે છે, બચાવી લીધો. અનંતકાળમાં ધર્મ સાધન એ રીતે બીજા બીજા પ્રકારે કરીને આત્માને કાંઈક પણ મોક્ષ માર્ગમાં સમીપ જવાનો લાભ થશે, ધર્મનું કારણ થશે એમ માનીને પરિશ્રમ ખૂબ કર્યો છે. આ બધા પરિશ્રમથી બચાવી લીધો જીવને, એવી એક વાત એમણે કરી. જોકે આ સિદ્ધાંતને સરળતાથી સમજે તો જ ગુણ થાય, નહીતર અસરળતામાં જીવને એવો વિપરીત ભાવ ઉઠે છે કે સત્પુરુષ થઈને સત્પુરુષને શોધને એને અર્પણતા કરીને એવું કે નક્કી આમાં એમનો કાંઈક સ્વાર્થ રહેલો છે. આવો અંદરથી ફણગો ફૂટ્યા વગર અને સત્પુરુષે પોતાની વાત તો ન જ કરવી જોઈએ ને. હીરા મુખ સે ના કહે લાખ હમારા મૂળ, આ તો પોતાની વાત કરે છે, એના જેવું થાય. એ વાત બરાબર છે, પણ આમાં તો એટલું જ કીધું ને, એ તો આપણે વાત ખોલીએ છીએ. શબ્દો તો આટલા જ પડ્યા છે કૃપાળુદેવના કે એક બીજું કાંઈ શોધમાં, એક સત્પુરુષને શોધ અને સર્વભાવ એને અર્પણ કરી દઈને વર્તો જા. તો સત્પુરુષ એમ કે તું મને ગોત ને મને તું બધી અર્પણતા કરી દે, હે તો અવળું ન દેખાય, હે દેખાય કે ન દેખાય. એમના ઉપર આરોપ આવેલો, એમની વિદ્યમાનતામાં એમના વિરોધીઓએ એમના ઉપર આરોપ કરેલો કે આ બધું પૂજામાં હતું આવી બધી વાત કરે છે, પોતાને પૂજાવું છે એટલે આવી બધી વાત કરે છે, એવું બધું ચાલેલું છે. પણ એ પોતે એક અતિશય નિષ્પ્રહ, કેવા? અતિશય નિષ્પ્રહ મહાત્મા હતા. એટલે એ કોઈના આરોપ પ્રત્યારોપ ઉપર ધ્યાન દેતા નહોતા. કે હું નિર્દોષ છું, મારે શું જોવાની જરૂર છે, મારે ક્યાં જોઈ છે કાંઈ, મારે કોઈ વ્યક્તિ પ્રત્યેથી કોઈ અપેક્ષા નથી. એટલે એમણે આશ્રમ બાંધ્યો નહીં, સંસ્થા ચલાવી નહીં, કાંઈ ન કર્યું. કેમ કે એમાં અપેક્ષા ઊભી થાય. આશ્રમ શરૂ કરે શું, એટલે પછી બધી ઘણી જરૂરિયાતો ઊભી થાય, એમાં રૂપિયાની જરૂરિયાત ઊભી થાય, અને રૂપિયાવાળાને માખણ પટ્ટી કરવી પડે. નાની દીનતામાં આવે નહીં, એના સ્વભાવ બહારની વાત છે. એને તો વંદે ચક્રી તથાપિ નમળે માન જો એ અભિપ્રાય પહેલા આવી ગયો છે. મુનિ દશા ભલે પછી થાય, એટલે એને પૈસા માટે કોઈની દીનતા ને અપેક્ષા વૃત્તિમાં આવવાનું પોસાય નહીં. પોતે કોઈ આશ્રમ બાંધ્યો નહીં. આશ્રમના મોટા સ્થાપક થઈને, સંસ્થાપક થઈને બેઠા નહીં, હા, અને કોઈની પ્રત્યેથી કોઈ અપેક્ષા રાખે નહીં. જે કહેવું તો એ ખુલ્લે આમ કહી દીધું. સમજવું હોય એ સમજે, ગરજ હોય એ સમજે, ને ન સમજે તો એમને કાંઈ લેવા દેવા નથી. હા, એમ જ હોય. પણ બધા સાહસ ન કરે, આવું સાહસ ન કરે. એમણે સાહસ કર્યું છે, એમની નિષ્ફળતાની અતિશયતાને જાહેર કરે છે. સાહસિક વાત છે. સત્પુરુષ થઈને એમ કહે કે તું સત્પુરુષને ગોત, ત્યારે મોટે ભાગે અવળું પડે. અવળું પડવામાં બહુ મુશ્કેલી છે એની અંદર. નાની જ્ઞાનીની જાત એક છે, એમાં તારતમ્ય ભેદ હોય છે, પણ એ મુમુક્ષુની દશાનો વિષય નથી. એટલે એની ચર્ચા કરવા જેવી નહીં, નહીંતર આપણે એકને ઊંચા ને એકને નીચા ગણીને વળી અભક્તિમાં આવી જઈએ. એટલે એ આપણો વિષય નથી. મા બાપના ઝઘડામાં બાળકોએ ન ઉતરાય. હે, મા બાપનો ઝઘડો થાય ત્યારે એનો બાપ એની માને કે ડાયલી નીથામાં ને વે, હા, તારા બાપાએ તને આવું શીખડાવ્યું હતું એમ કે. પણ દીકરા એમ ન કહેવાય કે તું ડાયલી નીથામાં. એનો વાંક દેખાય તો, એની માનો વાંક દેખાય તો એમ ન કહેવાય. પછી મારા બાપા કહે છે સાચું કે તું ડાયલી નીથામાં, એમ ન કહેવાય. એને મોટાની વાત મોટાની હદ મારી, એમાં નાનાએ પ્રવેશ કરાય નહીં. હું મર્યાદા છે દરેક વાતને. એટલે અહીંયા એમ કહેવું છે, એ તો આ કાળની કરુણતા છે. આ કાળના હીણા મુમુક્ષુઓની કરુણતા છે કે સત્પુરુષને એમ કહેવું પડે છે કે તું સત્પુરુષને શોધ. બાકી જૂના શાસ્ત્રો, એન્શિયન્ટ બુક્સની અંદર તમને એ વાત નહીં મળે ક્યાંય કે તું સત્પુરુષને શોધ. શાસ્ત્રો ઉથલાવી જુઓ, ક્યાંય તું સત્પુરુષને ગોત એ વાત નહીં આવે. કેમ કે એ જમાનામાં એ કહેવાની જરૂર નહોતી. એટલું તો વગર કહે સમજવું જોઈએ એમ છે. પણ અત્યારે તો કહે તો સમજાય નહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે એક વર્તમાન કાળની એક હીન પરિસ્થિતિ છે કે આવું કહેવાનો પણ વારો આવ્યો. ભગવાનના મંદિરમાં એવું બોર્ડ લગાવે કે અહીંયા કોઈએ ધૂમ્રપાન કરવું નહીં. હજી આપણે નથી લગાડતા, પણ જો કોઈ ભૂલ કરશે તો એ વારો આવશે લગાડવાનો. બાકી કહેવાની જરૂર જ ન હોય કે મંદિરમાં બીડી ન પીવાય. બીડી સિગારેટ મંદિરમાં ન પીવાય, દેરાસરમાં ન પીવાય, એ કાંઈ કહેવાની જરૂર હોય? પણ એવા હીણા કાળમાં એ પરિસ્થિતિ આવશે. અહીંયા બીડી પીવી નહીં, દારૂ પીવો નહીં, અપશબ્દો બોલવા નહીં, બધું કાંઈક થોડું બોર્ડ લગાવાય. અમારે એક વાર એવું થઈ ગયેલું કે મુમુક્ષુ થોડા સમજતા નહોતા, મંદિરમાં બ્લેકબોર્ડ હોય ને એમાં દીકરાની હગાઈની બધી વાતો લખીને બધાને આમંત્રણ મોકલ્યું, લખ્યું કે ભાઈ મારા દીકરાની હગાઈ છે અને તમારા બધા મુમુક્ષુ એ ઉપસ્થિત છે, થવાનો છે. મેં કીધું ભાઈ આ બોર્ડ દીકરાની હગાઈ માટે નથી. મને કહે કેમ? મેં કીધું અશુભ કાર્ય છે એટલે. એ કાંઈ શુભ કાર્ય, શુભ જે પ્રોગ્રામ હોય એ બધા તમે શુભ કાર્યક્રમ લખવા બોર્ડ ઉપર, અશુભ કાર્યક્રમ ન લખાય. તો કે તમારે પહેલેથી અહીંયા બોર્ડ લગાવવું જોઈએ કે આવું ન લખાય. મેં કીધું સારું છે, કાલ સવારે તમે કાળ જેમ જેમ હીણું આવે એમ બધા જરૂરિયાતો ઊભી થાય ને, જરૂરિયાતો ઊભી થાય એ પ્રમાણે જાહેરાતો કરવી પડે એવી આ પરિસ્થિતિ છે. હા, એ તો અમારે લગાડવું પડ્યું છે, એ તો અમારે લગાડવું પડ્યું છે કે આ ભગવાનનું મંદિર છે એ એક ન્યાયે તીર્થંકર દેવનું સમોસરણ છે અને અહીંયા ધાર્મિક ચર્ચા સિવાય સંસારની ચર્ચાઓ કરવામાં કરવી એ ભગવાનની અસાધના છે, એવું લખ્યું છે. પછી અમારે કરવું નહીં એમ કહેવાની જરૂર નહીં, એ ભગવાનની અસાધના છે. પણ અત્યારે તો લોકોને ખબર નથી એટલે ગામની પંચાયત મંદિરમાં જ કરે, ગામની પંચાયત જાણે પંચાયત કરવાનો ચોરો હોય એવું મંદિર બની જાય છે. અમે ત્યાં મંદિરમાં આ સમોસરણ છે, મંદિર છે એ સમોસરણ છે ભગવાનનું અને ત્યાં ધાર્મિક વિષય સિવાય બીજા વિષયને અહીંયા કોઈ ચર્ચામાં લેવો નહીં. એ શું બતાવે છે કે જેમ જેમ સમજણ ઓછી થતી જાય છે તેમ તેમ જ્ઞાનીઓએ કરુણા કરીને નિષ્કારણ કરુણાથી ઉપદેશ આપ્યો છે. આ વાત પણ એવી છે, નહીતર સત્પુરુષને ઉઠીને સત્પુરુષ શોધને શોધે એમ કહેવું એ તો વર્તમાન પરિસ્થિતિની એમાં જાહેરાત થાય છે એવી વાત છે. અને આત્મા ઓળખાતા તેનાથી અવશ્ય તને સ્વાનુભૂતિની પ્રાપ્તિ થશે. સત્પુરુષ ઓળખાશે તો આત્મા ઓળખાશે અને આત્મા ઓળખાશે તો અવશ્ય અનુભવની પ્રાપ્તિ, સ્વાનુભવની પ્રાપ્તિ થશે અને સ્વાનુભવ થશે તો મોક્ષ અવશ્ય પ્રાપ્ત થશે. સમ્યક દર્શન થાય એનો મોક્ષ અલ્પકાળની અંદર થયા વિના રહેતો નથી. કૃપાળુ દેવે લાક્ષણિક શૈલીમાં એક એવી વાત બહુ સરસ કરી છે. એમણે સમ્યક દર્શનને વાચા આપી, સમ્યક દર્શન બોલવા માંડ્યું કે હે જીવ, એકવાર જો તું મને અંગીકાર કરીશ તો તારે સંસારમાં રહેવું હશે તો પણ હું તને રહેવા દઈશ નહીં, ઢસડીને મોક્ષમાં લઈ જઈશ. ઠીક, એનો અર્થ શું કે જેને સમ્યક દર્શન થાય એનો અલ્પકાળમાં મોક્ષ થાય, થાયને થાય જ. એનું સંસારનું મૂળિયું બળી ગયું, સંસાર વૃક્ષનું મૂળિયું બળી ગયું, એ ઝાડ કેટલા દી લીલું રહેવાનું, પણ પાણી છે ત્યાં સુધી, જે પાણી લેવાઈ ગયું છે એ ન હુકાય ત્યાં સુધી, અને પાણી રોજ હુકાવાનું છે. એવું બને છે એટલે સમ્યક દર્શન થાય છે ત્યારે એનું ચોખ્ખો ચિતાર એવો છે. સમ્યક દર્શન થાય છે ત્યારે આત્મરસ એટલા ઉત્કૃષ્ટ પ્રમાણમાં પ્રગટ થાય છે અને સંસાર રસનો ઉત્કૃષ્ટ પ્રમાણમાં નિષેધ થાય છે એની અંદર, અને આત્મ સ્વભાવનો આદર થાય છે એટલા રસથી કે એ જે રસ ચડ્યો છે એ ફરીને એને સંસાર રસ ચડવા દેશે, પાછો વળી જશે, કદાચ સંસારમાં જાશે તો પાછો વળી જશે. કેમ કે એમાં એક આત્માના આનંદનો અને આત્માની શાંતિનો સ્વાદ આવે છે. એ સ્વાદ ચાખી લીધા પછી, એ સ્વાદ માટે જ પ્રયાસ થયા કરે. કદાચ કોઈ જીવ વિસ્મરણ કરી જાય તો પણ એનો આત્મા ક્યાંય ઠરીને ઠામ થાય નહીં, એનો આત્મા પાછો એ સ્વાદ માટે ફરીને જાગ્રત થઈ જશે, એવી વસ્તુ સ્થિતિ છે. એટલે અહીંયા કહ્યું કે અવશ્ય તને મોક્ષ મળશે જ. અનાદિકાળથી પોતાને માટે અજાણ્યો માર્ગ છે, અનંતકાળ ગયો માર્ગ અજાણ્યો છે, માર્ગે ચડતો નથી જીવ. તેથી સમ્યક દર્શનની તૈયારી થાય અને પહેલું વહેલું સમ્યક દર્શન થાય ત્યારે દેવ કે ગુરુનું નિમિત્ય અવશ્ય હોય છે. શાસ્ત્રને લીધા દેવ કે ગુરુ આદિને શબ્દ નથી લીધો, દેવ કે ગુરુ. પછી ગુરુમાં બે પ્રકારે છે, સત્પુરુષ અને છઠ્ઠા ગુણ સ્થાનવર્તી કા સર્વજ્ઞ પરમાત્મા, એટલે સજીવન મૂર્તિ. એનું નિમિત્ત અવશ્ય હોય છે, કેમ કે એ પરિણમન જોઈને જ પરિણમન સમજાય છે. એ પરિણમનને લખી શકાતું નથી, એ પરિણમનને લખી શકાતું નથી પણ દેખાડી શકાય છે. એટલે એનું નિમિત્ત હોય તો જ અહીંયા ઉપાદાનમાં એ વાત સમજાય, નહીતર અનાદિના અજાણ્યાને એ વાત સમજાતી નથી. આ તો એક આત્મામાં રહેલું ગુપ્ત રહસ્ય છે, પણ પહેલો એકડો પણ બતાવનાર હતો ત્યારે એને એકડો ખબર પડી છે કે આને એકડો કહેવાય. કોઈ પણ બાળકને હાથમાં ચોપડીનો ઢગલો આપી દો કે આમાંથી એકડો તું ગોતી લેજે અને શીખી લેજે, નહીં ખબર પડે. કોઈ એક એને બતાવનાર જોશે કે એકડો આને કહેવાય, બગડો આને કહેવાય, તગડો આને કહેવાય. દસે આંકડા બતાવ્યા પછી ભલે ને એ લાખોના ગુણાકાર ભાગાકાર શીખે, જો એકડો પણ બતાવ્યા વિના ખબર પડતી નથી કે આ એકડો છે, તો આત્માનો સૂક્ષ્માતી સૂક્ષ્મ સ્વભાવ એને દર્શાવ્યા વિના કોઈ દેખી લે પામી લે એ વાત અસંભવિત અને અશક્ય છે. એટલે કહ્યું કે જેને પહેલું વહેલું સમ્યક દર્શન થાય ત્યારે દેવ કે ગુરુનું નિમિત્ત અવશ્ય હોય. એ સમ્યક દર્શન પહેલાં આત્મસ્વભાવની ઓળખાણ હોય ને આત્મસ્વભાવની ઓળખાણ પહેલાં સત્પુરુષની ઓળખાણ હોય છે, એટલે આ વાત એમણે નાખી છે. માટે તો સત્પુરુષને ગોત એમ કહે છે, કહેવા પાછળ હેતુ રહેલો છે કે એટલા માટે કહે છે કે તું સત્પુરુષને ગોત, એટલે તને એની જરૂરિયાત આ પ્રકારે સમજાય તો તું ગોતીશ. આ પ્રકારની જરૂરિયાત જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી સત્પુરુષ મળશે તો પણ તારે માટે નિમિત્ત થશે નહીં. વિષય કષાય સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. મળશે તો એ યોગ અયોગ બરાબર થઈ પડશે, કેમ કે તારા પરિણામ વિષમ છે, વિપરીત ચાલે છે, એની જરૂરિયાત તને દેખાણી નથી. ઓળખાણ કરવા માટેની તે કોઈ તારી યોગ્યતાની તૈયારી કરી નથી. સત્પુરુષને ઓળખવાથી સમ્યક દર્શન થાય છે, એ ખબર પડ્યા પછી ઓળખવાની લાલચ થાય, પણ એ લાલચ યથાર્થ ક્યારે કે પોતે યોગ્યતા તૈયાર કરે ત્યારે, નહીતર મન થઈ જાય. આપણે ઓળખાણ કરી લઈએ. પરમ દિવસે કઈ પ્રશ્ન થયો તો કાલે થયો તો પરમ દિવસે ઓળખાણ કેવી રીતે થાય? કે પરિચયથી થાય. પરિચય તો આરે રહેવાથી થાય. તો આરે રહી જવું એટલું એની અંદર છે કે નહીં? એટલું નથી. યોગ્યતા કેળવીને આરે રહેવાની વાત છે. યોગ્યતા કેળવ્યા વિના ઘણો સાનિધ્ય હોય, ઘણો સહવાસ હોય તો પણ ઓળખાય નહીં, અને યોગ્યતા હોય તો અલ્પ સહવાસથી પણ ઓળખાય. સહવાસ વિના ન ઓળખાય એટલી વાત છે. અલ્પ પરિચયથી પણ ઓળખાય. યોગ્યતાની એમાં જરૂર છે, એ વાતની આમાં શરત છે. માટે તું સત્પુરુષને ગોત એમ કહે છે. સત્પુરુષને તું ઓળખ તો તને આત્મા ઓળખાયા વગર રહેશે નહીં, એવો તેનો અર્થ છે. આમાં સત્પુરુષને ગોત ને બીજું કઈ ગોતમાં એમ કહેવા પાછળ આટલી વાત છે કે તને આત્મા એનાથી ઓળખાયા વગર નહીં રહે. ઓળખાશે એટલે અનુભવ થયા વિના નહીં રહે, અનુભવ થશે એટલે મોક્ષ થયા વિના નહીં રહે, એમ કહેવા માંગે છે. એક સત્પુરુષને ઓળખતા એની લિંક ઠેઠ મોક્ષ નિર્વાણ પદ સુધીની, સિદ્ધ પદ સુધીની છે. એ રીતે એનું મહત્વ આવવું જોઈએ તો યોગ્યતા તૈયાર કરે જીવ. તો જીવ યોગ્યતામાં આવવાનો પ્રયાસ કરે કે આમાં લાભ કેટલો મોટો છે, નહીતર યોગ્યતા આવશે. આગળ કહે છે કે પોતે સત્પુરુષને ગ્રહણ કર્યા એટલે ઓળખ્યા એટલે સ્વીકાર્યા, ગ્રહણ કર્યા એટલે સ્વીકાર્યા, સ્વીકાર્યા એટલે ઓળખીને સ્વીકાર્યા, એમ ક્યારે કહેવાય? પ્રશ્ન ઉઠાવ્યો છે પોતે ને પોતે કે જો આત્માની પ્રાપ્તિ થાય તો, જો આત્મ પ્રાપ્તિ ન થાય તો સત્પુરુષને તેણે ઓળખ્યા જ નથી, ગ્રહણ કર્યા જ નથી, અને તેનો આશય પણ ગ્રહણ કર્યો જ નથી. શું કહ્યું? આવી ચોખવટ શું કરવા કરી? કે ન ઓળખ્યા હોય ને ઓળખ્યા હોય એમ પણ મનાઈ જાય છે. એટલા માટે જેમ સ્વાનુભવ ન થયો હોય ને સ્વાનુભવ થયાનું મનાઈ જાય છે, ઘણાને મનાઈ જાય છે ને. નવ તત્વની અમને શ્રદ્ધા છે, છદ્રવ્યની શ્રદ્ધા છે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે, અને સ્વ પરનો ભેદ વિજ્ઞાન પણ અમને ચાલે છે, પછી ભલે વિકલ્પ ચાલતો હોય, અને આત્માનું ચિંતન પણ અમને ચાલે છે, અને એ ચિંતન કરતાં ક્યારેક બહુ સારી શાંતિ અનુભવાય છે, માટે અમને સ્વાનુભવ થઈ ગયો. આમ ભૂલ થાય છે. એમ કેટલા જ્ઞાનીઓ અને સત્પુરુષો પ્રસિદ્ધ હોય છે, કેટલા જ્ઞાનીઓ સત્પુરુષો અપ્રસિદ્ધ એટલે ગુપ્ત હોય છે, એમ બહારની પરિસ્થિતિ બે પ્રકારની હોય છે. પુણ્યયોગ અનુસાર જ્ઞાની હોય એટલે બધા એનું સાંભળે એવું કોઈ જરૂરી નથી, જ્ઞાની હોય એટલે લોકો એનો આદર કરે એવું કોઈ જરૂરી નથી. આજથી 250-300 વર્ષ પહેલાં સમર્થ જ્ઞાની પુરુષ દીપચંદજી કાસલીવાલ થયા, જેમણે અનુભવ પ્રકાશ અને એવા નાના નાના અધ્યાત્મના ગ્રંથો લખ્યા છે. આપણે એમાંથી કેટલાક પ્રકાશિત પણ કર્યા છે ટ્રસ્ટમાં. બહુ સમર્થ જ્ઞાની પુરુષ હતા, એમના ગ્રંથો ઉપરથી સમજાય છે. ભૂતકાળના જ્ઞાનીને પણ સમજી શકાય, અને સિદ્ધાંતના જ્ઞાતા હતા. દ્રવ્યાનુયોગના સૂક્ષ્મ સિદ્ધાંતોનું પણ એમને ઘણું જ્ઞાન હતું. એક ગુણને અનંત ગુણનું રૂપ એ દીપચંદજી સિવાય કોઈના શબ્દોમાં જોવા મળતું નથી. અને એ વિષય એટલો સૂક્ષ્મ છે કે ગુરુદેવ કહેતા હતા કે હજી જેવું જેવું અંદર ચોખ્ખું થવું જોઈએ એવું ચોખ્ખું નથી થતું, અંદરમાં એનું હાલે છે. ચિંતન ચાલે છે, પણ અંદર એવું ચોખ્ખું નથી થતું. કેમ કે અસ્તિત્વને જ્ઞાનનું રૂપ કેવી રીતે આપવું? જ્ઞાનને અસ્તિત્વનું રૂપ અપાય છે, પણ અસ્તિત્વને જ્ઞાનનું રૂપ કેવી રીતે આપવું એમ કહેતા. પણ સિદ્ધાંત એમને માન્ય હતો. અંદર તો જેને એ સિદ્ધાંત સમજીને જેને નિરૂપણ કર્યું એને કેટલું ચોખ્ખું હશે. એ દીપચંદજી એમ લખે છે કે અત્યારે મારું કોઈ સાંભળતું નથી. શું લખે છે? મારી વાત કોઈ સાંભળવા સમાજમાં તૈયાર નથી, એટલે મારી પાસે જે વિદ્યા છે આ લખતો જાઉં છું, લખી જાઉં છું. જે કોઈ ભવ્ય હશે એનો લાભ લઈ લેશે, બાકી અત્યારે મારું કોઈ સાંભળતો નથી. નો સાંભળે એવું બને, એ તો પુણ્યયોગ અનુસાર છે. બારમાં ઉદય જેવો પ્રકારનો હોય એ પ્રકારે બધાને ચાલે. પ્રસિદ્ધ જ્ઞાની હોય ત્યારે અનેક જીવો, સેંકડો, હજારો, લાખો જીવો એને માને કે જ્ઞાની છે, પણ એનો અર્થ એમ નથી કે બધા ઓળખે છે. અમે માનીએ છીએ ને કે તમે માનો છો એમ અમે પણ માનીએ છીએ એમ કે છો. અમે કૃપાળુદેવને માનીએ છીએ, અમે કાંજી સ્વામીને માનીએ છીએ, હજારો લાખો અનુયાયીઓ છે. આજે માને છે એટલે ઓળખે છે એ વાત બિલકુલ નથી, હરગીઝ વાત નથી. ઓળખવાની વાત સાવ જુદી છે. એ તો દુનિયા આખી હોનાને હોનું જ કહે છે ને. આપણે હોનાને પિત્તળ થોડું કહીએ છીએ. ત્રિભુવન ભીમજીના શોરૂમમાં જઈને પૈસા દઈને આવીએ છીએ કે નથી આવતા, એટલે ઓળખીએ છીએ થોડું. સોનાને ઓળખીએ છીએ આપણે? ખોટી વાત છે. સોનાને કસોટી ઉપર ઘસીને ઓળખે સોની, એને સોનાની પરખ છે. પૈસા આપીને ખરીદે માટે એને સોનાની પરખ છે એમ બિલકુલ નથી. એમ સમર્પણ કરે જ્ઞાની પ્રત્યે તન મન ધનનું, માટે જ્ઞાનીને ઓળખે છે એમ પણ નથી. એમ છે, ઓળખાણની વાત જુદી છે અને એમને માનવાની વાત જુદી છે. એટલા માટે પ્રશ્ન ઉઠાવ્યો છે અહીંયા ચર્ચા કરતા. આ વિષયને વધારે ચોખ્ખો કરવા માટે પ્રશ્ન ઉઠાવ્યો છે કે પોતે સત્પુરુષને ગ્રહણ કર્યા એટલે સ્વીકાર્યા, એટલે ઓળખ્યા, ડેશ કર્યું છે એટલે ઓળખીને સ્વીકાર્યા એમ ક્યારે કહેવાય? કે આત્માને પ્રાપ્તિ થાય તો. એકવાર ગુરુદેવના મોઢેથી સાંભળેલું, એ મુંબઈ પધારેલા રમણીકભાઈ રોનક ઇન્ડસ્ટ્રીઝવાળાના બિલ્ડિંગમાં ઉતરેલા ત્યાં વરલી સી ફેસ ઉપર. એમનું મોટું બિલ્ડિંગ છે ને, એ પોતે જ આખું બિલ્ડિંગ વાપરે છે. એમના બંગલાના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં જ રાત્રિ ચર્ચા થતી હતી. રાત્રિ ચર્ચામાં માણસો તો ઘણા આવે. ગુરુદેવ તો પ્રસિદ્ધ જ્ઞાની હતા, પ્રભાવના યોગ વિશેષ પ્રકારે હતો એમનો. એકવાર ચોખ્ખું બોલ્યા કે આ બધા અહીંયા ઘણા ભેગા થાય છે માટે ઓળખે છે એવું કાંઈ છે નહીં હો, આ તો પુન લઈને આવ્યા છે એટલે જાજા ભેગા થાય છે, નહીત્ર કોઈ ન આવે એમાં હું. અને એક દિવસ એવો હતો કે જેથી સંપ્રદાય છોડ્યો તેથી ચાર જણા હતા એમની પાસે. કેટલા? બે રાણપુરના, બે વઢવાણના, ચાર જણા હતા ચાલાવાડી. પછી આસ્તે 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 પુણ્યયુગ હતો, લોકો આવવા મીંડ્યા ને અત્યારે તો ગામ થઈ ગયું, ત્યાં ગામ વસી ગયું, એટલા મકાનો થયા, એટલા મંદિરો મોટા મોટા થયા, કોઈ મોટું તીર્થધામ હોય એવું દેખાવ થઈ ગયો. પણ એક દી એવું હતું, ચાર જણા હતા અને એક જણના મકાનમાં બેસી ગયા, હીરાભાઈના મકાનમાં બેસી ગયા હતા. ત્યાં પોતાનું જ્ઞાન ધ્યાનને સ્વાધ્યાય કરતા હતા. થોડો ટાઈમ સ્વાધ્યાય ચર્ચા ન રાખે, એ બે ચાર જણા આવીને સાંભળે. સંપ્રદાયના બધા જે એમને પગે લાગતા હતા, એમની માનતામાં માનતા હતા, ભગવાન જેવું બહુ માન આપતા હતા. કેમ કે ક્રિયા બહુ કડક પાડતા હતા, સંપ્રદાયની ક્રિયા બહુ કડક પાડતા હતા. લોકો બહુ માનતા હતા, માન ઘણું હતું. એ માનની દરકાર છોડી તો સમજણ, સમાજને કેટલી સમજણ છે તો સમજવા જેવું છે. મૂકી દીધો સમાજે, સમાજને મૂકી દીધો, સમાજે એમને મૂકી દીધા. પછી ધીમે 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 લોકો આવવા માંડ્યા. એવો પણ માણસ વિચાર નથી કરતા કે ભાઈ આ એક બહુ સમજદાર વ્યક્તિ હતી, એને કાંઈ નિર્ણય બદલ્યો તો કાંઈક સમજીને બદલ્યો હશે. આપણને તો એટલું જ્ઞાન છે નહીં, તો પછી આપણે એના નિર્ણયને કાં તો સમજીએ, અને સમજ્યા વગર, સમજવાનો પ્રયત્ન કર્યા વગર ઓવરટેક કેવી રીતે કરાય કે તમે જાઓ એ જાઓ, અમારે નથી આવવું તમારી યારે. હે થયું એવું કે લોકો એવું કર્યું, તમારે જાવું હોય તો જાઓ સંપ્રદાય છોડીને, અમારે સંપ્રદાય છોડીને જાવું નથી. આ સંપ્રદાય બુદ્ધિથી ઉત્પન્ન થયેલો દોષ. પછી જેમ જેમ વાત પ્રસિદ્ધ થઈ તેમ તેમ પુણ્યયુગને હિસાબે હિન્દુસ્તાનના ખૂણે ખૂણામાંથી લોકો ઇમ્ફાલથી આવતા. ક્યાંથી આવતા? કેટલાક મારવાડી લોકો તો ઇમ્ફાલથી આવેલા છે, હજી છે ત્યાં ઇમ્ફાલમાં આપણા માનવાવાળા બધા. પણ માને છે એટલે ઓળખે છે એમ નથી. તો એ કેવી રીતે નક્કી કરવું કે એમ ઓળખે, આત્માને ઓળખે અને આત્માને ઓળખે, આત્માને પ્રાપ્ત કરે. એટલે જો આત્મ પ્રાપ્તિ ન થાય તો એને સત્પુરુષને ઓળખ્યા જ નથી એમ લઈ લેવું, શું અથવા સ્વીકાર્યા જ નથી, ઓળખ્યા નથી એટલે. પણ અમે માનીએ છીએ ને, બીજાને માનતા નથી અમે. અરે એવા માનીએ છીએ કે બીજા જ્ઞાનીનું નામ ન લેવું અમારી પાસે એમ કહી દે પાછા, એવા અમે ચુસ્ત માનીએ છીએ. અહીંયા એ વાત છે ને એમ કે છે, ઠીક એ બધી એની એ સંપ્રદાય બુદ્ધિની વાત છે. અમે ફલાણા ફલાણા વાળા થઈ ગયો એ સંપ્રદાય, વગર કીધે એ સંપ્રદાય થઈ ગયો. સંપ્રદાય બુદ્ધિવાળો કદી પામે નહીં. ઓળખાણની વાત જુદી છે ને, એ ઓળખે, એ જ્ઞાનીને ઓળખે, તે સર્વજ્ઞાનીને ઓળખે, એક હીરાને ઓળખે તે બધા હીરાને ઓળખે, એ અજ્ઞાનીને પણ ઓળખે એટલે કાચના કટકાને ઓળખે, અને એમાં એને જ્ઞાની હોય એનો નિષેધ આવે એને, ચાહે વર્તમાનના હોય ચાહે ભૂતકાળના હોય અને ભવિષ્યમાં થવાના હોય એનો પણ એને સ્વીકાર આવે કે ત્રણેય કાળના જ્ઞાનીઓને નમસ્કાર હો, એવો એનો સ્વીકાર છે. ગ્રહણ કર્યા જ નથી અને તેનો આશય પણ ગ્રહણ કર્યો જ નથી. એ શું કહેવા માગે છે? એ આત્મકલ્યાણ કરવાની પદ્ધતિ વિધિ સમજાવે છે એ વાત પૂરતે ગ્રહણ કરી નથી. ઉપદેશનો આખો વ્યાખ્યાન કડકડાટ મોઢે બોલી જાય કે લખી દે એટલે એને આશય ગ્રહણ કર્યો છે એમ નથી. કેમ કે એ ધારણાનો વિષય નથી, સ્મરણ શક્તિનો વિષય નથી. આશય તો એ છે કે એમના સર્વકથનનું તાત્પર્ય, જે આત્મકલ્યાણ કરવાની કાર્ય પદ્ધતિ વિધિ, એ વિધિ ગ્રહણ કરે એટલે એની ઓળખાણ થઈ, ઓળખાણ થઈ એટલે અનુભવમાં થવા, પછી એ વાત ત્યાં જોડી દીધી. આ તો તને સમ્યક દર્શન પ્રાપ્ત થવું જોઈએ, નહીંતર એનો આશય ગ્રહણ થયેલો હોવો જોઈએ, તો તને ઓળખાણ થઈ છે. અને ઓળખાણ થઈ છે તો એ નિર્વાણ પદનું કારણ છે એવું એનું મોટું ફળ છે, એટલા માટે એટલું વજન અહીંયા દેવામાં આવ્યું છે. આશય ગ્રહણ એટલે આ વિધિ પકડાવી, આત્મકલ્યાણની વિધિ પકડાવી, આત્મકલ્યાણ કરવાની વિધિ બતાવે છે. કોઈ પણ જ્ઞાની હોય ને તો એ જ્ઞાનીની વાણીમાં એ આશય હોય છે, અને વિદ્વાન ગમે એટલો મોટો વિદ્વાન આબરૂદાર હોય, હા એટલે એની બારમાં બહુ મોટપ હોય, પણ એની વાણીમાં આત્મકલ્યાણની વિધિ નહીં આવે. એટલે વિધિને ગોતતો છે સમજી જશે, જે મુમુક્ષુ વિધિને પાછળ જિજ્ઞાસાથી ગોતતો હશે વિધિને, એ સમજી જશે. કાંઈ આ વિધિ આવતી જ નથી, આ આપણે કામની વાત નથી, આ લાંબી થોડી વાત આપણા કામની નથી. અને વિધિ આવે ત્યારે એને બીજું કાંઈ જોવાનું રહેતું નથી, એને ઓળખાણ થઈ જાય છે, એ વાત છે. બીજાનો નિષેધ આવે તો સંકુચિતતા છે, પણ એ જ્ઞાની પણ બીજાને જ્ઞાની તરીકે માન્ય કરતા હોય અને છતાં પોતાને એ માન્ય ન થતું હોય તો સંપ્રદાય બુદ્ધિને સંકુચિતતા અવશ્ય છે. નહીંતર એમને માન્ય એમાં આપણે તો બીજો વિચાર કરવાનો અને વિકલ્પ કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. શું થાય છે?